समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारनी गाथा 132-136 सुधी स्वाध्याय कर्यो छे। छेल्ली पांच गाथा 132-136 એમાં ત્રણ વાતની મુખ્યતા રહી। એક વાત તો એ કે પૂર્વકર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર છે। બીજી વાત એ કે એવો ઉદય આવે છે એ વખતે નવા કર્મ બંધાય છે તે પણ સ્વતંત્ર છે। અને ત્રીજી વાત એ કે જીવ મિથ્યા શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર છે। હવે આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કઈ રીતે છે એ વાત પણ આવી કે અજ્ઞાન અવસ્થામાં જીવને મિથ્યા શ્રદ્ધાનરૂપ જે ભાવ થાય છે એ ચાર પ્રકારના ભાવ લીધા, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ। એ ચાર પ્રકારના ભાવને અજ્ઞાનના ભેદ તરીકે ગણાવવામાં આવ્યા અને એવા એ ચારે પ્રકારના ભાવ જીવને સ્વતંત્રપણે પોતાથી થાય છે, પણ એ ભાવ પેલા જળ કર્મ બંધાય છે, નવા કર્મ બંધાય છે એમાં એ નિમિત્ત છે, એમાં એ નિમિત્ત છે। ભલે નિમિત્ત કંઈ કરતું નથી પણ એમાં એ નિમિત્ત છે। એ જ રીતે જીવને જ્યારે વિકારી ભાવ થાય છે અજ્ઞાન અવસ્થામાં એને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને અન્ય પ્રકારના બીજા જે કોઈ ભાવ થાય, રાગ દ્વેષના ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ બધા ભાવો એ વિકારી ભાવ છે, એ પર્યાયમાં થાય છે અને એ થવાનું કારણ જીવનું પોતાનું છે। એવા ભાવો જીવને સ્વતંત્ર રીતે થાય છે ત્યારે એવા ભાવ થવામાં પૂર્વકર્મનો ઉદય છે તે નિમિત્ત છે। પૂર્વકર્મનો ઉદય છે અને જે સંયોગો સર્જાય છે એ એમાં નિમિત્ત છે, કેમ કે એવું નિમિત્ત પામીને અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જાય છે। એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા એ જોડાય છે, પરનું લક્ષ કરે છે અને એમ કરતા એને વિભાવ ભાવ થાય છે। એટલે પૂર્વકર્મનો ઉદય છે તે જીવને વિકારી ભાવ થવામાં નિમિત્ત કારણ છે અને જડ કર્મનું બંધાવું થાય છે તે સ્વતંત્ર રીતે થાય છે, છતાં પણ જીવના વિકારી ભાવ છે, વિકારી પરિણામ છે તે એમાં નિમિત્ત છે। હવે આ વાત કર્યા પછીથી અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર આગળ વાત કરે છે, વધારે સ્પષ્ટ કરતા કે જીવથી જુદું જ પુદ્ગળ દ્રવ્યનું પરિણામ છે અને એ જીવથી જુદું છે એ વાતને અહીંયા પ્રતિપાદિત કરે છે। ગાથા 137 અને 138માં એમ જણાવવું છે કે જીવનું અને પુદ્ગળનું બેનું ભેગા મળીને એ પુદ્ગળ રૂપે પરિણામ થવું એમ થતું નથી, પરંતુ પુદ્ગળ દ્રવ્યનું જે પરિણામ છે એટલે કે પુદ્ગળ દ્રવ્યના જે જળ કર્મ રૂપે થવાના પરિણામ છે એ જીવથી જુદા છે, જીવના અને પૂતગળના બેના સાથે ભેગા મળીને એમ પરિણામ થાય છે એમ નથી. એટલે કે જીવથી જુદું જ પૂતગળ દ્રવ્યનું પરિણામ છે એમ હવે આગળની ગાથામાં પ્રતિપાદન કરે છે. તો ગાથા 137 અને 138. યદિ જીવેન સ ચૈવ પૂતગળ દ્રવ્યસ્ય કર્મ પરિણામઃ એવમ પૂતગળ જીવૌ ખલુ વાવપિ કર્મત્વમ આપન્નૌ એકસ્ય તુ પરિણામઃ પૂતગળ દ્રવ્યસ્ય કર્મભાવેન તજ્જીવ ભાવહેતુભિઃ વિના કર્મણઃ પરિણામઃ. ગાથા 137 અને 138ના અર્થમાં અહીંયા કહે છે કે જો યદિ એટલે જો પૂતગળ દ્રવ્યસ્ય જીવેન સચૈવ કર્મ પરિણામ, એટલે કે જો પૂતગળ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે, જો પૂતગળ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે અર્થાંત બંને ભેગા થઈને જ કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો એવમ પૂતગળ જીવૌ દોપી ખલુ કર્મત્વમ આપન્નૌ. જો પૂતગળ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે એટલે કે બંને ભેગા થઈને, કોણ બંને? જીવ અને પૂતગળ દ્રવ્ય, એ બંને ભેગા થઈને જ કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો. જો આ તો તર્ક કર્યો છે, એમ માનવામાં આવે તો શું થાય? એ તર્ક કર્યો છે, એમ થતું નથી, એમ નથી કેવું કે એમ થાય છે. પણ જો એમ માનવામાં આવે તો એ રીતે પૂતગળ અને જીવ બંને ખરેખર કર્મપણાને પામે, બંને કર્મપણાને પામે. હવે કર્મપણાને પામે એટલે કે કર્મરૂપ અવસ્થાને પામે. કર્મરૂપ અવસ્થાને કોણ પામે છે? એ પેલા કારમણ રજકણો જે પૂતગળ છે એ કર્મરૂપ અવસ્થાને પામે છે. એ પૂતગળોની એવી કર્મરૂપ અવસ્થા થાય છે, જીવની થતી નથી. કર્મ છે તે જળ છે, એટલે જળ છે એનું પરિણમન થઈ અને એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય આદિ કર્મ પ્રકૃતિ રૂપે થાય છે. એટલે એ અવસ્થા કોની થઈ? એ પૂતગળની થઈ, જીવની નથી. અહીંયા તો જો એમ તર્ક કરવામાં આવે તો પછી જીવની અને પૂતગળની બંનેની એવી કર્મરૂપ અવસ્થા થાય એટલે કે કર્મપણાને બંને પામે, જીવ પણ પામે અને પૂતગળ પણ પામે. પરંતુ અહીંયા કહે છે કે તું કર્મભાવેન પરિણામ પૂતગળ દ્રવ્યસ્ય એકસ્ય, પરંતુ કર્મભાવે પરિણામ તો પૂતગળ દ્રવ્યને એકને જ થાય છે, પૂતગળ દ્રવ્ય જ કર્મરૂપ અવસ્થાપણે પરિણમે છે. જે કારમણ રજકણો છે એ જ ભેગા થઈ અને કર્મરૂપે બંધાય છે, કર્મરૂપે પરિણમે છે. એ તો પૂતગળ દ્રવ્યનું પરિણમન છે, જીવનું નથી. તતઃ જીવ ભાવ હેતુભિ વિના કર્મણ પરિણામ. તેથી જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદું જ કર્મણ પરિણામ એટલે કે કર્મનું પરિણામ છે. શું તર્ક કરવામાં આવ્યો? કે જો પૂતગળ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે અર્થાત બંને ભેગા થઈને જ કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો, આવો તર્ક કર્યો છે, તો એ રીતે પૂતગળ અને જીવ બંને ખરેખર કર્મપણાને પામે. પરંતુ કર્મ ભાવે પરિણામ તો પૂદગલ દ્રવ્યને એકને જ થાય છે, જીવને તો થતા નથી. તેથી જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાંત જુદું જ કર્મનું પરિણામ છે. જીવ ભાવરૂપ નિમિત્ત, જીવના ભાવ જે થયા એ નિમિત્ત છે, એનાથી જુદું, એના વિનાનું એ કર્મનું પરિણામ છે, તે પૂદગળનું પરિણામ છે. એટલે જીવથી જુદું જ પૂદગળ દ્રવ્યનું પરિણામ છે. બંને ભેગા થઈને એ કર્મ રૂપે પરિણમે છે એમ નથી. ટીકામાં સ્પષ્ટતા કરતા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જો પૂદગળ દ્રવ્યને કર્મ પરિણામના નિમિત્તભૂત એવા રાગાદી અજ્ઞાન પરિણામે પરિણમેલા જીવની સાથે જ, અર્થાત બંને ભેગા મળીને જ કર્મરૂપ પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો આ તર્ક ખોટો છે. એટલે એને પહેલેથી જણાવી દીધું છે કે વિતર્ક એવો તર્ક કરવામાં આવે, વિપરીત તર્ક કરવામાં આવે તો જેમ ભેળા થયેલા હળદર અને ફટકડી બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે, તેમ જો હળદર અને ફટકડી ભેગા કરવામાં આવે તો લાલ રંગ જે થાય છે તો એ લાલ રંગ બંનેને રંગે છે, લાલ રંગે બંને રંગાઈ જાય છે, બંને લાલ રંગ રૂપે થાય છે. હળદર અને ફટકડી ભેગા થાય તો બંને લાલ રંગ રૂપે થાય છે. તો એવી જ રીતે જો એમ માનીએ કે પૂદગળ દ્રવ્ય અને પેલા રાગાદી અજ્ઞાન પરિણામ પામેલા જીવ એ બંને ભેગા મળીને કર્મરૂપ પરિણામ થાય છે, તો પછી બંનેને એ રાગાદી અજ્ઞાન ભાવે પરિણમેલા જીવને એ પરિણામને અને પૂદગળના પરિણામને બંનેને એ કર્મપણું થાય, બંનેને કર્મપણું થાય એટલે કે બંને કર્મપણાને પામે. જેમ પેલા ફટકડી અને હળદર બંને ભેગા થતા લાલ રંગ બંનેને થાય છે, એવી રીતે બંનેને કર્મપણું થાય. એ દ્રષ્ટાંત આપી અને આગળ સમજાવે છે કે તેમ પૂદગળ દ્રવ્ય અને જીવ બંનેને કર્મરૂપ પરિણામ આવી પડે, પરંતુ પૂદગળ દ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે. તેથી જીવનું રાગાદી અજ્ઞાન પરિણમન કે જે કર્મનું નિમિત્ત છે, તેનાથી જુદું જ પૂદગળ કર્મનું પરિણામ છે. કર્મરૂપ અવસ્થા તો માત્ર પૂદગળની જ થાય છે. એટલે જીવના જે રાગાદી અજ્ઞાન પરિણામ છે એ પેલા પૂદગળના પરિણામ કર્મરૂપ અવસ્થા થઈ એનાથી જુદા છે, કેમ કે જીવને એવા પરિણામ થતા નથી. જે પરિણામ થયા એ તો પૂદગળના જ છે, કર્મરૂપ અવસ્થા જે થાય છે તે પૂદગળની છે. એટલે બંને ભેગા થઈને એ કર્મ બાંધે એને બંનેને પછી કર્મપણું થાય, એ તર્ક અહીંયા ખોટો પડે છે. પેલું દ્રષ્ટાંત જે છે ફટકડી અને હળદરનું, એ દ્રષ્ટાંત પણ અહીંયા એ રીતે લાગુ પડી શકતું નથી. કેમ કે એ બંનેને જો ફટકડી અને હળદરની જેમ અવસ્થા થતી હોય, જેમ ફટકડી અને હળદર બંને લાલ થઈ જાય છે, તો એવી અવસ્થા જો થતી હોય તો જીવને અને પૂદગળ દ્રવ્યને બંનેને કર્મપણું થાય. પણ કર્મપણું તો કોનું છે? પૂદગળનું છે. પૂદગળ કર્મરૂપે થાય છે, પૂદગળની એ અવસ્થા છે જે કર્મરૂપે થાય છે, એટલે કે કર્મપણાને એ પામે છે. એવા કર્મપણારૂપ પરિણામ પૂદગળના થાય છે, જીવના થતા નથી. એટલે જીવના જે પરિણામ રાગાદીના પરિણામ છે, એ અજ્ઞાન પરિણામ છે, એનાથી પૂદગળના પરિણામ છે તે જુદા છે. જીવથી જુદું જ પૂદગળ દ્રવ્યનું પરિણામ છે. જીવનું અને પૂદગળનું બેનું ભેગા મળીને એ પરિણામ થાય છે એમ બિલકુલ નથી. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જો પૂદગળ દ્રવ્ય અને જીવ ભેળા થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બંનેને કર્મરૂપ પરિણામ ઠરે. બંનેને કર્મરૂપ પરિણામ થાય છે એમ એનો અર્થ થાય. આવો જો તર્ક કરીએ તો એવો અર્થ થાય. પણ અહીંયા તો જો કરીને વાત કરી છે એટલે તર્ક કરવામાં આવ્યો છે કે જો પૂતગળ દ્રવ્ય અને જીવ ભેગા થઈને કર્મરૂપે પરિણમે તો પછી બંનેને કર્મરૂપ અવસ્થા થાય, કર્મરૂપ પરિણામ થાય છે એમ ઠરે. પરંતુ વાસ્તવમાં તો શું થાય છે? તો કે વાસ્તવમાં તો જીવ છે તે કર્મરૂપે પરિણામ કરતો જ નથી. કર્મ છે તે જડ છે, એટલે જીવ તો એવા જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી. ચેતન ચેતન ભાવે જ પરિણમે, જડ ભાવે પરિણમે નહીં. તેથી જીવનું અજ્ઞાન પરિણમન કે જે જડ કર્મ બંધાવવામાં નિમિત્ત છે એનાથી જુદા જ પૂતગળ દ્રવ્યના કર્મ પરિણામ છે. એ નિમિત્ત છે અને એ નિમિત્તથી જુદા જ પૂતગળ દ્રવ્યના કર્મ પરિણામ છે. જીવના અજ્ઞાન ભાવ, જીવના એવા પરિણમન, રાગ દ્વેષ રૂપ પરિણમન, રોધ માયા રૂપ પરિણમન, રોગ રૂપ પરિણમન, એ બધા અજ્ઞાન ભાવે થતા જે પરિણમન, મિથ્યાત્વ અવિરતિ કષાય, એ બધા પરિણમન, એ ભાવના સાથે જે પરિણમન થાય છે તે જીવનું પરિણમન છે અને એ પરિણમન છે તે નિમિત્ત કારણ છે અને એવા નિમિત્તથી જુદું જ પૂતગળ દ્રવ્યનું પરિણામ થાય છે, એટલે કે કારણ રજકણોનું પરિણામ એનાથી તદ્દન જુદું થાય છે. એ પરિણામ કેવું છે? તો કે એ કર્મરૂપ અવસ્થા છે. પૂતગળની એ કર્મરૂપ અવસ્થા છે. તે પેલા જીવના ભાવ, અજ્ઞાન ભાવ જેને લીધે થઈને એવા પરિણામ થાય છે એનાથી એ જુદા છે, એટલે નિમિત્તથી એ જુદા છે. તો આ રીતે આ સંબંધ જે છે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવના આવા પરિણામ થાય છે અજ્ઞાન અવસ્થામાં અને સામે પેલા કારણ રજકણો એ કર્મ પ્રકૃતિ રૂપે બંધાય છે એવું પરિણમન થાય છે. પણ એ બંને જુદા છે. અહીંયા તો સ્પષ્ટતા એ કરવી હતી કે એ બંને જુદા છે. મૂળ વાત એ હતી કે જીવના જે પરિણામ જે થઈ રહ્યા છે એનાથી પૂતગળ દ્રવ્યનું પરિણામ છે તે જુદું છે. એ બંને જુદા છે. એમ નથી કે જીવ પણ કર્મરૂપે પરિણમે છે અને પેલા જળ કર્મ છે એ પણ કર્મરૂપે પરિણમે છે, એમ નથી. અહીંયા એની સ્પષ્ટતા કરવી છે. જીવ ચેતન છે, ચેતન છે તે જળ ભાવે પરિણમી શકે જ નહીં. કર્મ છે તે જળ છે અને જીવ છે તે ચેતન છે, એટલે એ તો એમ પરિણમતો જ નથી. એટલે એના ભાવ છે એ પણ, જે નિમિત્ત કારણ છે એ પણ પેલા કર્મના પરિણામથી જુદા છે. કર્મના એટલે પૂતગળના પરિણામથી, કર્મ છે તે પૂતગળના પરિણામ છે, એનાથી એ જીવના ભાવ જુદા છે. તો એ રીતે અહીંયા ગાથા 137 અને 138 અહીંયા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું એના કેટલાક અંશ લઈએ. ગાથા અને એનો અર્થ બધું સ્પષ્ટ સમજાય એવું છે, છતાં પણ કેટલીક મહત્વની વાત ગુરુદેવે કરી છે એ આપણે અહીંયા લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 264 ઉપર અહીંયા નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે પૂતગળ દ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે. પૂતગળ દ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે, તેમાં જીવના રાગાદી પરિણામ નિમિત્ત છે. જીવે રાગદ્વેષ કર્યા અને તે કાળે નવા કર્મનું બંધન થયું ત્યાં જીવના પરિણામ અને પૂતગળ કર્મની પર્યાય બંને મળીને તે કર્મનો બંધ થયો છે એમ નથી. નિમિત્ત છે એ વાત કરી ત્યાં સુધી વાત બરાબર કે પૂતગળ દ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે, જળ કર્મરૂપે પરિણમે છે, તેમાં જીવના રાગાદી પરિણામ છે તે નિમિત્ત છે, એ વાત બરાબર છે. પણ જીવને રાગાદી કે દ્વેષાદી જે કંઈ ભાવ થયા છે, ક્રોધના ભાવ થયા છે, તો એવા ભાવ થયા છે એવો જીવ એ ભાવે પરિણમે છે તો તે કાળે નવા કર્મનું બંધન થયું ત્યાં એ જીવના પરિણામ અને પૂતગળ કર્મની પર્યાય એ બંને મળીને તે કર્મનો બંધ થયો છે એમ નથી. અજ્ઞાની રાગદ્વેષના પરિણામ કરે છે તે નવા કર્મ બંધમાં નિમિત્ત છે. પરંતુ તે બંને ભેગા મળીને જડકર્મના બંધ થાય, જડકર્મ બંધના પરિણામ થાય એમ નથી. પારા નંબર 265 ઉપર અહીંયા ઉપર કહે છે કે નવું કર્મ જે બંધાય છે તે કર્મ પરિણામ પૂદગળ દ્રવ્યથી પોતાથી સ્વતંત્રપણે થાય છે. એ પોતાથી સ્વતંત્રપણે થાય છે. પૂદગળની પર્યાય જે કંઈ થાય છે તે સ્વતંત્રપણે થાય છે. એ વખતે નિમિત્ત તરીકે જીવના ભાવ હોય. એટલે ઉદાહરણમાં ગુરુદેવ સમજાવે છે કે જો આ આંગળી હલે છે તો તે પૂદગળની પર્યાય છે, અને તત્ સંબંધી જે વિકલ્પ થયો, આંગળી હલાવવાનો જે વિકલ્પ થયો એ વખતે જે ભાવ છે તે વિભાવ ભાવ, વિકારી ભાવ છે. આંગળી હલાવવાનો ભાવ વિકલ્પ સાથે રહેલો ભાવ, આંગળી હલાવવાના વિકલ્પ સાથે રહેલો જે ભાવ છે તે ભાવ એ જીવની પર્યાયમાં છે. એટલે એમ નથી કે એ જીવની પર્યાયમાં થયેલો એ ભાવ, આંગળી હલાવવાનો ભાવ વિકલ્પ, એ અને પેલા આંગળી હલવાના પરિણામ થયા એ બંને, એટલે કે એ પૂદગળો, આંગળીના પૂદગળો ના પરિણામ જે થાય તે બંને મળીને એ આંગળી હલવાની ક્રિયા થઈ છે એમ નથી. આંગળી હલવાની જે ક્રિયા થઈ છે એમાં પરિણામ માત્ર આંગળીમાં રહેલા પૂદગળના જ પરિણામ છે, એમાં જીવના ભાવ કંઈ કરતા નથી. થોડી સૂક્ષ્મતા છે, થોડું સમજવા જેવું છે કે આંગળી હલાવી, આંગળી હલી આ ક્રિયા થઈ એ પરિણામ પૂદગળના છે, કેમ કે આંગળી પૂદગળ છે, જડ છે, અચેતન છે. એ જડના પરિણામ થયા, એ જડમાં થયા અને નવી પર્યાય આંગળીની હલવા રૂપે થઈ એ પરિણામ બધા જડના છે, એનો કરતા જડ આંગળી પોતે જ છે. પણ એમ તો નથી કે જીવના ભાવ છે એવા આંગળી હલાવવાના એ એનો કરતા છે, અથવા તો એમ પણ નથી કે એ આંગળી હલાવવાનો ભાવ જીવનો અને આ આંગળીના પૂદગળો એ બંને ભેગા થઈને કરે છે એટલે એવી આંગળી હલવાની ક્રિયા થાય છે એમ એવા પરિણામ આંગળીના થયા, એમ તો બિલકુલ નથી. બે ભેગા થઈને કરે છે એમ નથી. પૂદગળથી સ્વતંત્રપણે એ ક્રિયા થઈ છે. પૂદગળની પર્યાય જે થઈ તે પૂદગળથી સ્વતંત્રપણે થઈ છે, અને જીવની પર્યાય જીવથી સ્વતંત્રપણે થઈ છે. પણ બંનેનો સમય એક જ હતો, જીવને એવા ભાવ કરવા આંગળી હલાવવાના અને અહીંયા આંગળી હલવી, એ બંનેનો સમય એકાળ એક હતો. એટલે અજ્ઞાનીએ એમ માની લીધું કે મેં જેવો વિકલ્પ કર્યો અને જેવો ભાવ મને થયો એ પ્રમાણે આ આંગળીની અવસ્થા બદલાઈ છે, આંગળી હલી છે. એટલે એ ભાવ દ્વારા હું આંગળીને હલાવી શકું છું એવી એને ખોટી મિથ્યા શ્રદ્ધા થઈ જાય છે. હું આંગળી હલાવી શકું છું એવી ખોટી શ્રદ્ધા અજ્ઞાનીને થાય છે. પરંતુ એ તો એનું અજ્ઞાન છે. કોઈ દ્રવ્યના પરિણામ બીજું કોઈ દ્રવ્ય કરી શકતું નથી. આ બંને દ્રવ્ય તો તદ્દન ભિન્ન પ્રકારના છે. જીવ ચેતન છે અને પેલા શરીરના પૂદગળો છે તે જડ છે. એ જડના પરિણામ કંઈ ચેતનને લીધે થાય નહીં, અથવા તો જડના પરિણામ ચેતન અને જડ બંને ભેગા થઈને કરે એમ બને નહીં. જો જડના પરિણામ ચેતન કરશે તો પેલું જડ શું કરશે, તો એ વખતે જડ શું કરશે? અને બીજી રીતે કહીએ, જો ચેતન જડના પરિણામ કરવા જશે તો પછી પોતાના પરિણામ ક્યારે કરશે? એટલે બંને રીતે જો તર્ક કરીએ તો એ સમજાય એવું છે કે ચેતન પોતાના પરિણામ ચેતન ભાવે કરે અને જડ પોતાના પરિણામ જડ ભાવે કરે. કોઈ એકબીજાના પરિણામ કરે નહીં, એકબીજાની સાથે મળીને પણ એકબીજાના પરિણામ કરે એ પણ શક્ય છે જ નહીં. આવી દ્રવ્યના સ્વતંત્રતાની અને એના સ્વતંત્ર પરિણામની વાત છે એ સમજવાની છે. એટલે જે કર્મ બંધાય છે એમાં જીવનું કંઈ કરવાપણું નથી. જીવના ભાવ છે એ એમાં નિમિત્ત છે, છતાં પણ એ કંઈ એમાં કરે છે એટલે કર્મ બંધાય છે એમ પણ નથી. એ વખતે જીવને એવા ભાવ થયા છે અને આ તરફ એવા જળકર્મ બંધાય છે તો બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એમ કહી શકાય કે જેવા જીવને ભાવ થયા છે એવા ભાવના નિમિત્તે જળકર્મ બંધાય છે. પણ બંધાય છે તો એ કારણે રજકણો કંઈ જાણતા નથી કે જીવને આવા ભાવ થયા એટલે અમારે આમ બંધાવવું, એવું કંઈ જાણતા નથી. પણ એમ જ એવા પરિણામ સ્વતંત્ર રીતે થાય છે તો થાય છે. બંને વચ્ચે માત્ર એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આ બાજુ જીવને એવા ભાવ થવા અને આ બાજુ એવા જળકર્મનું બંધાવવું. કે જળકર્મ છે એ કંઈ ચેતન નથી, એ જાણતા પણ નથી કે તમને કેવા ભાવ થયા છે, છતાં પણ એ બંધાય છે અને એની સમીપમાં જ બંધાય છે. જેને એવા ભાવ છે એની સમીપમાં એવા કર્મ બંધાય છે, જેને એવા ભાવ નથી એની સમીપમાં નથી બંધાતા. જ્ઞાનીને એવા ભાવ નથી, પોતે પોતાના સ્વરૂપમાં છે તો એને એવા કર્મનો બંધ નથી પડતો. એટલે આ નિમિત્ત નૈમિતિક સંબંધને બરાબર સમજવો જોઈએ અને દ્રવ્યના સ્વતંત્ર પરિણમનને પણ બરાબર સમજવું જોઈએ. કર્તા કર્મ અધિકારમાં એક કાર્ય થાય છે તો એનો ખરેખર કર્તા કોણ છે એ બરાબર જાણવું જોઈએ, સમજવું જોઈએ. એટલા માટે આખો અધિકાર લખવામાં આવ્યો છે. અજ્ઞાનીની ભૂલ એ થાય છે કે જે કર્તા થઈ અને કાર્ય કરે છે એને તો અજ્ઞાની જાણતો નથી અને બીજા કોઈ ભળતા ઉપર જ એ કાર્યનું કર્તાપણું એ સ્થાપી દે છે, એટલે કે બીજો એનો કર્તા છે એમ એ માની લે છે. આ જે ઊંધી માન્યતા અનાદિથી ચાલી આવે છે એને કાઢવા માટે આખો કર્તા કર્મ અધિકાર લખવામાં આવ્યો છે કે ભાઈ તારી ભૂલ થાય છે, તને જે દેખાય છે એમ નથી. તું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે અને ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એને તો ઘણી સીમા છે, પણ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ સીમા રહિતપણે, કેમ કે એમને તો પૂર્ણ જ્ઞાન છે. એટલે એમને જે જ્ઞાનમાં આવ્યું છે એમાં કોઈ સીમા નથી, કોઈ બંધન નથી, કોઈ ભાગ ઢંકાયેલો નથી, કોઈ વસ્તુ આચ્છાદિત નથી. જેમ છે તેમ એકદમ સ્પષ્ટ બધું જણાયું છે. એટલે એ જે જણાયું છે એ પરમ સત્ય છે અને એ અતિન્દ્રિયપણે જણાયું છે, એમાં ઇન્દ્રિયો દ્વારા કંઈ જ્ઞાન કરવામાં આવ્યું નથી, એટલે એને કોઈ સીમા પણ નથી. અને એ વાતને તું સ્વીકાર, એ વાતનો તું સ્વીકાર કર. તું તારી બુદ્ધિમત્તાએ અથવા તો તું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરી અને બહુ ઓછું અલ્પ જ્ઞાન કરે છે એટલે તને ભૂલ થાય છે, તે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી એટલે તને ભૂલ થાય છે કે આત્મા કેવો છે, આત્મા શું કરી શકે અને શું ન કરી શકે. ચેતન ભગવાન આત્મા જડના પરિણામ કરી શકે જ નહીં. જ્યાં સુધી તને ચેતન ભગવાન આત્માનો અનુભવ નથી ત્યાં સુધી તને એમ લાગ્યા કરે છે કે તું શરીરના કાર્યો એટલે જડના કાર્યો કરે છે. એક વખત ભગવાન આત્માનો અનુભવ થશે પછી આ માન્યતા તારી જડ મૂળમાંથી ચાલી જશે. પછી તારી શ્રદ્ધા સાચી થશે કે હું ભગવાન આત્મા આ શરીરના કાર્યો કરી શકું જ નહીં. તો આ વાતને આપણે અહીંયાથી સમજવાની છે. અહીંયા ગાથા 137-138 ના ભાવાર્થમાં એટલી જ વાત કરી છે કે જો પૂતગળ દ્રવ્ય અને જીવ ભેગા થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બંનેને કર્મરૂપ પરિણામ ઠરે, પરંતુ જીવ તો જળ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી. તેથી જીવનું અજ્ઞાન પરિણામ કે જે કર્મને નિમિત્ત છે, કર્મને નિમિત્ત છે, તેનાથી જુદું જ પૂતગળ દ્રવ્યનું કર્મ પરિણામ છે. તો આ રીતે આ ગાથા 137 અને 138 અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે જે રીતે 137 અને 138 ગાથામાં વાત કરવામાં આવી એ જ પ્રકારે કુમકુંદાચાર્ય ભગવાન 139 અને 140 ગાથામાં એ જ રીતે એમ કહે છે કે પૂતગળ દ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે. હવે પૂતગળ દ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે. પહેલા 137 અને 138 અંદર શું કહેવામાં આવ્યું હતું કે જીવથી પૂતગળ દ્રવ્યનું પરિણામ જુદું છે. જીવથી પૂતગળ દ્રવ્યનું પરિણામ એટલે કે કર્મરૂપ અવસ્થા થવી એ જીવથી જુદી છે, એ જીવથી એ પરિણામ જુદા છે એમ કહ્યું હતું. અને હવે અહીંયા 139 અને 140 એમ કહે છે કે પૂતગળ દ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે. અને એને અહીંયા પ્રતિપાદન કરતા આચાર્ય ભગવાન ગાથા કહે છે, જીવશ્ય તું કર્મણા ચ સહ પરિણામા खलु भवन्ति रागा देह एवं जीव कर्म च द्वे अपि रागादित्वम् आपन्ने एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः तत्कर्मोदय हेतुभिः विना जीवस्य परिणामः। कथाना अर्थमा अहीं कहे छे कि जो जीवने जीवस्य तु एटले जो जीवने कर्मना च सह रागादय परिणामः जो जीवने कर्मनी साथे ज रागादि परिणामो खलु भवन्ति एटले थाय छे अर्थात बन्ने भेगा थईने रागादि रूपे परिणमे छे। जो त्यां शुं हतुं कर्म रूपे परिणमवानी वात हती केम के पुद्गलनी वात लीधी हती एटले पुद्गल अने जीव बन्ने भेगा थई अने कर्म रूपे परिणमे छे एम अगाउनी गाथामां वात हती। अहींया शुं कहे छे जीवनी वात करवी छे एटले जीवना रागादि परिणाम छे एनी वात छे एटले एम कहे छे के जो जीवने कर्मनी साथे ज रागादि परिणामो थाय छे अर्थात बन्ने भेगा थई अने रागादि रूपे परिणमे छे। कोण बन्ने आ कर्म छे ए कर्मना परिणामो एटले कर्मना उदयो अने जीवना परिणाम ए बन्ने भेगा थई अने ए रागादि परिणामो थाय एटले विकारी भाव थाय विभाव भाव थाय एवा परिणामो थाय छे एम मानवामां आवे एवो तर्क करवामां आवे तो शुं थाय तो अहींया कहे छे के एवं जीव कर्म च द्वैव अपि रागादित्व आपन्ने तो ए रीते जीव अने कर्म बन्ने रागादिपणाने पामे। शुं कह्युं कि जो जीवने कर्मनी साथे ज रागादि परिणामो थाय छे एटले के बन्ने भेगा थईने कोण बन्ने भेगा थईने जीव अने पेला कर्म कर्मनुं परिणमन एटले उदय आव्या होय कर्मना ते अने आ जीवनुं परिणमन थाय छे ते एटले जीवना भावो थाय छे ए बन्ने भेगा थई अने जीवने रागादि परिणाम थाय छे एवा परिणाम जो थता होय तो ए बन्ने बन्ने रागादिपणाने पामे। बन्ने एटले कोण पेला कर्म छे ते अने जीव बन्ने रागादिपणाने पामे। आ तो तर्क करवामां आव्यो हवे एवुं थाय तो शुं थाय एवो तर्क करीए तो ए माटे अहींया कहे छे के तू रागादिभिः परिणाम जीवस्य एकस्य जायते तत् कर्मोदय हेतुभिः विना जीवस्य परिणाम। एम जो तर्क करवामां आवे तो शुं थाय एम तर्क करिए तो ए बन्ने रागादिपणाने पामे परंतु रागादि भावे परिणाम तो जीवने एकने ज थाय छे। रागादि भावे परिणाम तो जीवने एकने ज थाय छे केम के चेतन कोण छे जीव ज छे तो जीवने ज रागादि परिणाम थाय छे एटले रागादि भावे परिणाम तो जीवने एकने ज थाय छे तेथी कर्मोदय रूप निमित्त थी रहित ज अर्थात जुदू ज जीवनु परिणाम छे। पेला कर्मना उदय छे एने कई एवा भाव थता नथी रागादि भाव के द्वेषना भाव के मोह मायाना भाव के कोईपण प्रकारना नो कषाय रूप जे भाव थाय छे ए बधा भाव जीवने एकने ज थाय छे ए पेला कर्मना उदय छे एने एवा भाव थता नथी। कर्मनुं परिणमन थाय एमां शुं थाय तो के उदय आवे कर्मना उदय रूप के जे निमित्त जे छे ए निमित्त ने कारणे जीवने एवा भाव थाय छे एम कहेवाय। पण ए कर्मना उदय रूप निमित्त जे छे एने कई रागादि परिणाम थता नथी एनाथी जुदा जीवना आ परिणाम छे। जीवना एवा रागादि परिणाम थया रागादि भाव जीवने थयो द्वेष थयो के क्रोध थयो तो एवुं थवामां कर्मनो उदय छे ए निमित्त कहेवामां आवे। कर्मनो एवो उदय आव्यो कि ए वखते एने शरीरमां एने ईजा थई कर्मनो एवो उदय आव्यो नाम कर्म ને કારણે શરીર છે અને એની અંદર ઉદય એવો વર્તે છે કે એમાં એને ઈજા થઈ. તો આ તો એ કર્મના ઉદયને કારણે થયું, પણ એ ઈજા થઈ એના નિમિત્તે જે ક્રોધ કર્યો અથવા દ્વેષ કર્યો એ ભાવ તો જીવનો છે, એ તો ચેતનનો ભાવ થયો, એ ભાવ ક્ષણિક છે, એ સ્વભાવજન્ય ભાવ નથી, આત્માનો એવો કોઈ સ્વભાવ નથી. છતાં પણ એ સમયે એવી ક્ષણિક પર્યાય ક્રોધની થઈ કે દ્વેષની થઈ, એને ઇન્જરી થઈ, લાગ્યું, નુકસાન ક્યાંક થયું અને વાગ્યું, કંઈ પણ થયું છે, તો એ જે થયું એ તો કર્મનો ઉદય રૂપ પરિણામ છે. પણ ભાવ કોને થયો? જીવને થયો. પરિણામ એ કર્મના ઉદય રૂપે છે અને ભાવ થાય છે જીવને. એટલે એ કર્મનો ઉદય છે એમાં કંઈ એ ભાવ નથી થતા. એ ક્રોધના ભાવ થયા એ જીવમાં થયા છે, એ કર્મના ઉદયની અંદર એ ભાવ નથી થયા. એટલે કે કર્મ ઉદયરૂપ નિમિત્ત જે છે એની અંદર એ ભાવ નથી થયા. એ નિમિત્ત કહેવાય એ વખતે એ કર્મનો ઉદય એવો હતો જેના નિમિત્તે આને ક્રોધ થયો. તો ક્રોધના પરિણામ તો જીવને થયા, એમાં એ પેલા કર્મનો ઉદય છે એ નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત તો કંઈ કરતું નથી. એટલે નિમિત્ત કહેવાય, પણ એ નિમિત્તની અંદર કંઈ થયું છે? રાગાદી ભાવ નિમિત્તને થયા છે એમ તો બિલકુલ નથી. કેમ કે એવા ભાવ કોને થાય? ચેતનને થાય, જીવને થાય છે. એટલે એવા કર્મને, કર્મ તો જડ છે, એને નથી થતા, એને એવા ભાવ નથી થતા. એટલે અહીંયા જીવના પરિણામ છે એની વાત રહી અને પૂદગળથી જુદું પાડવામાં આવ્યું. એટલે કે કર્મના ઉદય છે એનાથી જીવના પરિણામ છે તે ભિન્ન છે, જુદા છે, એ બંને જુદા છે એમ અહીંયા દર્શાવવામાં આવ્યું. પહેલા જ આપણે એ વાત તો કરી કે જીવને જે ભાવ થાય છે, જે વિકારી ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, તો આવા ભાવ થવામાં એ પોતે સ્વતંત્ર રીતે કરે છે, માટે થાય છે, એમાં બીજું કોઈ સાથે જોડાય છે માટે થાય છે એમ નથી. એટલે કે કર્મના ઉદય એને એવા ભાવ કરાવે છે એમ પણ નથી, અને એમ પણ નથી કે કર્મના ઉદય અને જીવ એ બંને ભેગા થઈને એવો ભાવ કરે છે એમ પણ નથી. એ બંને ભેગા થઈને એવો ભાવ નથી કરતા એ વાતને અહીંયા સાબિત કરી, સિદ્ધ કરી કે એ થતા નથી. અને એ જેમ પહેલા ફટકડી અને હળદરનું ઉદાહરણ લઈને સિદ્ધ કરી એ જ રીતે અહીંયા પણ એ વાતને સિદ્ધ કરે છે. ટીકામાં એ અહીંયા સ્પષ્ટતા કરે છે. ટીકામાં અહીંયા કહે છે કે જો જીવને રાગ આદિ અજ્ઞાન પરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પૂદગલ કર્મ તેની સાથે જ, અર્થાત બંને ભેગા મળીને જ, કોણ બંને? એક તો જીવ અને બીજું શું છે? ઉદયમાં આવેલું પૂદગલ કર્મ. એ ઉદયમાં આવેલું પૂદગલ કર્મ કેવું છે, શું છે? તો કે જીવના રાગાદી અજ્ઞાન પરિણામનું નિમિત્ત છે. એટલે નિમિત્ત છે ત્યાં સુધી તો વાત આપણે સ્વીકારી છે. શું સ્વીકાર્યું છે આપણે અત્યાર સુધી? કે જીવને રાગાદી પરિણામ થાય છે ત્યારે એ અજ્ઞાનીને એવા પરિણામ થાય છે એમાં નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. કર્મનો ઉદય આવે એટલે બધા જીવને રાગાદી પણ ભાવ થાય એવા પરિણામ થાય એમ નથી. જ્ઞાનીને એવા ભાવ કે એવા પરિણામ નથી થતા. કર્મનો ઉદય આવે અને એ કર્મના ઉદયના નિમિત્તે અહીંયા રાગ કે દ્વેષના ભાવ થાય, પણ એવું કોને થાય? અજ્ઞાનીને થાય. જ્ઞાનીને એમ નથી થતું. ભલે ને કર્મનો ઉદય ગમે તે પ્રકારે આવ્યો હોય, અસાતા વેદનીઓનો ગમે તેવો ઉદય વર્તતો હોય, છતાંય જ્ઞાનીને એવા રાગ દ્વેષના ભાવ થતા નથી, આર્ત ધ્યાન થતા નથી. અજ્ઞાનીને એવા રાગ દ્વેષના આર્ત ધ્યાનના પરિણામ થાય છે. અસાતા વેદનીયનો એવો ઉદય આવ્યો હોય તો મુનિને કંઈ એવા રાગ દ્વેષના પરિણામ થતા નથી, એને આર્ત ધ્યાન કે ક્રોધ કે એવું કંઈ થતું નથી, પણ અજ્ઞાનીને થાય છે. એટલે જેને થાય છે એને માટે એ પરિણામ છે, એ કર્મના ઉદયના પરિણામ છે, એ નિમિત્ત કહેવાય. જેને થાય એને માટે એ નિમિત્ત કહેવામાં આવે. અજ્ઞાનીને એવા ક્રોધ આદિના પરિણામ થાય છે, એવા ભાવ થાય છે, તો એને માટે એ કર્મનો ઉદય છે એ નિમિત્ત કહેવામાં આવે. પણ જ્ઞાનીને માટે એ નિમિત્ત કહેવાય નહીં, કેમ કે જ્ઞાનીને એ ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે આ રાગાદી અજ્ઞાન પરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પૂતગલ કર્મ, એટલે અહીંયા અજ્ઞાનીની વાત લઈ અને કહેવાયું છે કે અજ્ઞાનીને એ નિમિત્ત થાય છે એવા એ પૂતગલ કર્મના ઉદય અને જીવ એ બંને ભેગા મળીને એ રાગાદી અજ્ઞાન ભાવે પરિણામ થાય છે એવો જો વિતર્ક કરવામાં આવે તો શું થાય? તો પછી એમ થાય કે એ બંનેને એવા પરિણામ થાય. બંને એટલે પેલા કર્મના ઉદયને પણ એવા પરિણામ થાય રાગાદીના, અને જીવને પણ એવા રાગાદીના પરિણામ થાય. એટલે ઉદાહરણ તરીકે અહીંયા એ જ વાત લીધી કે જેમ પેલા ભેગા થયેલા ફટકડી અને હળદર બંનેને લાલ રંગ રૂપ પરિણામ થાય છે, બંને ભેગા થાય છે તો બંનેનો રંગ લાલ થઈ જાય છે, એટલે બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે, એવી રીતે જીવ અને પૂતગલ કર્મ બંનેને એ રાગાદિક અજ્ઞાન પરિણામ આવી પડે, આવી દશા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે રાગાદિ એ અજ્ઞાન પરિણામ છે એ તો જીવને છે, એ જીવને એવા પરિણામ થાય છે, એ ચેતનને એવા પરિણામ થાય છે, એ કંઈ પેલા જડ પૂતગળ કર્મનો ઉદય છે એને એવા પરિણામ થતા નથી. પૂતગળ કર્મનો ઉદય કે જે જીવના રાગાદી અજ્ઞાન પરિણામ થવા માટેનું નિમિત્ત છે, પણ એ નિમિત્ત એ જીવના પરિણામથી જુદું છે, જીવના રાગાદીના પરિણામથી એ જુદું છે. એ જીવને રાગાદી પરિણામ કરાવનારું પણ નથી, અથવા તો જીવને રાગાદી પરિણામ થાય એમાં સહાયક પણ નથી, અથવા તો એ કર્મના ઉદયો અને જીવ બંને ભેગા મળીને રાગાદી પરિણામ કરે છે એમ પણ નથી. જીવના રાગાદીના પરિણામ થયા, રાગ કહો કે દ્વેષ કહો, ગમે તે પરિણામ, વિભાવ પરિણામ થયા, એ સ્વતંત્ર રીતે જીવને થાય છે. એ વખતે એવી યોગ્યતા છે, એ વખતે ઉપાદાન છે તે અશુદ્ધ છે, એ ક્ષણિક પરિણામ છે, એટલે એ પરિણામ જીવના જ છે. વિકાર થાય જીવને, એમાં કર્મના ઉદય એને વિકાર કરાવે છે એમ બિલકુલ નથી. કર્મનો ઉદય ગમે તે પ્રકારે વર્તતો હોય તો કંઈ એથી કરીને જીવને એવા શુભ કે અશુભ પરિણામ થાય એમ બિલકુલ નથી. શુભાશુભ ભાવ થવો કે રાગદ્વેષના ભાવ થવા એ જીવનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે. કોઈ પણ કર્મનો ઉદય વર્તતો હોય એ વાત એક તરફ રહી, એ જડ કર્મના ઉદયો છે એને કારણે સંયોગો છે, આ બધી વાત એક તરફ છે, અને એની સામે જીવનું રિએક્શન અથવા રિસ્પોન્સ એ બીજી વાત છે. આ જે સમજાયું છે એને તો દિશા મળી જાય છે કે ક્યાં પુરુષાર્થ કરવો. જેને આટલી વાત સમજાય કે જે કર્મનો ઉદય છે અને જે સંયોગો છે એ બધું છે એ એક વસ્તુ છે, અને એ જ વખતે એની સામે જીવનું રિએક્શન કહો કે જીવનો રિસ્પોન્સ કહો કે જે એના ભાવ રૂપે છે અથવા તો એને વિકલ્પ રૂપે છે, એ વખતે એને જે વિકલ્પ આવે છે તે, એટલે એવા જેવા વિકલ્પ છે એવા ભાવ છે, તો એ જીવના ભાવ જે છે એ બીજી વસ્તુ છે. અને આ બીજી વસ્તુ અને પહેલી વસ્તુ એ બેમાં તફાવત શું છે? તો કે પહેલી વસ્તુ છે તે જળ છે અને બીજી વસ્તુ છે તે ચેતનના પરિણામ એટલે જીવના પરિણામ છે. આ બંને એકબીજાની સાથે ભેગા થાય એમ બને નહીં, અને એ બે ભેગા થઈ અને જો એવા રાગાદી પરિણામ થતા હોય તો પેલા અચેતન જળ જે કર્મના ઉદયો છે એને પણ એવા રાગાદી પરિણામ થવા જોઈએ. પણ રાગાદી પરિણામ કઈ? કર્મના ઉદય જે જળ છે એને નથી થતા, એ તો જીવને થાય છે, જીવને થાય છે, અજ્ઞાન અવસ્થામાં થાય છે. એટલે આ રાગાદી થવા, કોઈ પણ ભાવ થવો, એ ભાવ થવામાં કોઈ એને દબાણ કરતું નથી કે કર્મના ઉદય છે એ એને એવા ભાવ કરાવતા નથી. એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાય. ધર્માસ્તિકાય છે એ ગતિ કરતા પદાર્થને માટે, એટલે ગતિ કરતા પૂતગળને અને ગતિ કરતા જીવને માટે એ નિમિત્ત કહેવાય. પણ એમ નથી કે ધર્માસ્તિકાય કંઈ મદદ કરે છે, ધક્કો મારે છે, સહાય કરે છે નથી, જે ગતિ કરતો એને ગતિ કરાવે છે, એવો તો અર્થ એમાંથી થતો નથી. જો ગતિ કરે છે તો બરાબર છે, કરે છે, અને નથી કરતો તો એને કંઈ એ ગતિ કરાવતું નથી. ધર્માસ્તિકાય જીવને કે એ પૂતગળને ગતિ કરાવતું નથી, ગતિ કરવા માટે પ્રેરતું નથી, ગતિ કરવા માટે પ્રોત્સાહિત કરતું નથી. જો ગતિ કરવી છે જીવને તો કરવા દે છે, નથી કરવી તો કંઈ નહીં. એટલે નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી. અહીંયા પણ એમ જ છે કે કર્મનો ઉદય આવ્યો, અસાતા વેદનીનો ઉદય આવ્યો, આવ્યો તો આવ્યો, પણ હવે એ આવ્યો ત્યારે જીવને એની સામે આર્ત ધ્યાન રૂપે એ વિકારી ભાવ થાય, એમાં પેલા કર્મના ઉદય એને કંઈ પ્રોત્સાહિત નથી કરતા. એમ નથી કહેતા કે ના હવે તું આર્ત ધ્યાન કર. અસાતા વેદનીનો ઉદય આવ્યો છે તો ત્યારે એ ઉદય કંઈ જીવને એમ દબાણ નથી કરતો કે તું હવે આર્ત ધ્યાન કર કે દ્વેષના ભાવ કર કે ક્રોધના ભાવ કર, એમ કોઈ દબાણ તો કરતું નથી, તો જડ છે. જીવને પોતાને એવા ભાવ થાય છે, સ્વતંત્રપણે એવા ભાવ થાય છે, અને એ કારણ જીવનું પોતાનું સ્વતંત્ર છે. જીવ પોતે જ એવા ક્રોધ આદિ પરિણામ રૂપે પરિણમે છે. એને અસાતા વેદનીનો ઉદય છે એટલે માથામાં એને વાગ્યું અને લોહી નીકળ્યું. હવે એ શરીર જે છે એ નામ કર્મને કારણે શરીર મળ્યું છે, અને એ કર્મમાં એવો ઉદય વર્તે છે કે આ વખતે એને એ જગ્યાએ વાગે અને લોહી નીકળે. આ પરિણામ તો કોના છે? એ જળ કર્મના છે. કેમ કે શરીર જળ છે, એ નામ કર્મને કારણે શરીર છે, અને એની અંદર જે ક્રિયાઓ થાય, જે કંઈ ફેરફાર થાય, એ બધું પૂતગળનું છે, પૂતગળના પરિણામ છે. હવે આ થયું, આ જે થયું એ અસાતા વેદનીનો ઉદય આપણે કહીએ તો એ અસાતા વેદનીય કર્મનો અને નામ કર્મનો એ બધું ભેગું એ પ્રકૃતિઓનો એવો ઉદય વર્તે છે ત્યારે એની સામે જીવનું રિએક્શન અથવા જીવનો રિસ્પોન્સ એ જીવ ઉપર આધાર રાખે છે. એને પેલા કંઈ કરાવતા નથી કે તારે હવે ક્રોધ કરવો, કે તારે હવે દુઃખી થવું, કે તારે ચીસો પાડવી, કે બૂમો પાડવી, કે આમ કરવું કે તેમ કરવું, એવું કોઈ એ કરાવતા નથી કે તારે કોઈને દોષી ઠેરાવવા અને ગાળો બોલવી, એવું કંઈ એ કરાવતા નથી. પણ જીવ પોતાની એ સમયની યોગ્યતા પ્રમાણે રિસ્પોન્સ આપે છે, રિએક્શન આપે છે. હું જાણીને બે શબ્દ ઇંગ્લિશમાં બોલું છું જેથી બધાને ખ્યાલ આવે કે જીવ એ વખતે પોતે એ વખતે રિસ્પોન્સ અથવા રિએક્શન જે આપે છે એ જીવના ભાવ છે, એ પ્રતિભાવ જીવનો છે, એ સામે જીવનો પ્રતિભાવ એવો છે કે એ આર્ત ધ્યાન કરે કે ક્રોધ કરે કે દ્વેષ કરે. અને એવો પ્રતિભાવ એને ન આપવો હોય તો ન આપે. જ્ઞાની પુરુષો એવો પ્રતિભાવ નથી આપતા, એના તરફ એમનું લક્ષ પણ જતું નથી. પોતે તો પોતાના સ્વભાવ ભાવમાં લીનતા કરીને એ વખતે રહી જાય છે. મુનિ છે એને આવા અસાતા વેદનીના ઉદય આવે, કોક માથામાં મારે, તો પણ પોતાના સ્વરૂપના આનંદમાંથી એ ચ્યુત થતા નથી, ત્યાંથી બહાર પણ નીકળતા નથી, પોતાના સ્વરૂપના આનંદમાં મસ્ત હોય છે. એમનું ત્યાં લક્ષ્ય જતું જ નથી. એટલે એનો અર્થ શું થયો કે કોઈ પણ પ્રકારના કર્મના ઉદય છે એ જીવને એવા વિકારી ભાવ કે વિભાવ ભાવ કરાવતા નથી, અને એવા વિકારી કે વિભાવ ભાવ જેને થતા નથી એને પછી બીજી રીતે કહીએ તો એને કર્મબંધ પણ થતા નથી. કેમ કે એવા વિકારી કે વિભાવ ભાવ છે એ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે, જે અગાઉ વાત કરી તે પ્રમાણે. એટલે એને એવા નવા કર્મ બંધ પણ થતા નથી. આ વાત અહીંયા સરસ રીતે સમજાવવામાં આવી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જો જીવ અને પૂતગળ કર્મ ભેળા થઈને રાગાદી રૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બંનેને રાગાદી રૂપ પરિણામ ઠરે. પરંતુ પૂતગળ કર્મ તો રાગાદી રૂપે કદી પરિણમી શકતું નથી. તેથી પુદ્ગળ કર્મનો ઉદય કે જે રાગાદી પરિણામ થવામાં નિમિત્ત છે, તેનાથી જુદું જીવનું પરિણામ છે. જીવના રાગાદી ભાવ એનાથી જુદા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો એના પાના નંબર 267 ઉપર અહીંયા શરૂઆતમાં જ કહે છે કે જીવને જે રાગાદી અજ્ઞાન પરિણામ થાય છે તેમાં પૂર્વનું જૂનું કર્મ નિમિત્ત છે. આટલી વાત બરાબર. પૂર્વનું કર્મ છે, એનો ઉદય આવ્યો છે અને એ ઉદય એ નિમિત્ત થાય છે. શેમાં નિમિત્ત થાય છે? કે જીવને એવા શુભાશુભ ભાવ થાય એમાં એ નિમિત્ત છે. એ તો વાત બરાબર છે, પણ અહીંયા તો બીજી વાત કરવી છે. અહીંયા તો તર્ક એવો કરવામાં આવે છે કે બે વસ્તુ ભેગી થાય, એ પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે એ અને જીવ, એ બંને ભેગા થઈ અને રાગાદી પરિણામ થાય. એવો તર્ક કરી અને સમજાવવું છે કે જો એવો તર્ક કરવામાં આવશે તો એ રાગાદી પરિણામ બંનેને થશે, જીવને પણ થશે અને પેલા કર્મના ઉદય છે જે નિમિત્ત કારણ છે એને પણ થશે. પણ આ તો શક્ય નથી. એટલે જીવને જ એવા પરિણામ થાય છે, માટે એ પેલા કર્મના ઉદય છે એ જીવના પરિણામથી જુદા છે. જીવના પરિણામને અને એ કર્મના ઉદય આવ્યા છે એને માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પરંતુ એ કર્તા કર્મ સંબંધ તો બિલકુલ નથી. એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે અહીં એમ કહે છે કે જીવને જે રાગ દ્વેષના પરિણામ થાય છે તે જીવ અને પૂર્વનું કર્મ એ બે ભેગા મળીને થાય છે એમ નથી. છતાં બંને ભેગા મળીને જીવને રાગાદી અજ્ઞાન પરિણામ થાય છે એમ જો કોઈ માને તો જેમ ભેગા મળેલા હળદર અને ફટકડી બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે, તેમ જીવ અને પૂદગળ બંનેને રાગાદીના પરિણામ આવી પડે અને એમ થતાં જળ પૂદગળને પણ રાગદ્વેષ આવી પડે અને પૂદગળ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. પૂદગળને પણ રાગદ્વેષ આવી પડે અને પૂદગળ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. પણ એમ ત્યારે જ બને જ્યારે પૂદગળ જીવરૂપ થઈ જાય. પૂદગળ જીવ સાથે મળીને જીવરૂપ થઈ જાય અને પોતાના પૂદગળપણાથી ખાલી થઈ જાય તો બને, પણ એવું તો થતું નથી. પૂદગળ પૂદગળ રહે છે, જીવ જીવ રહે છે, બંને એક તો થતા નથી. એટલે જીવ છે એને આવા રાગાદી પરિણામ થાય છે, પૂદગળને એમ પરિણામ થતા નથી. જીવ રાગવેશના પરિણામ સ્વતંત્રપણે કરે છે અને તે વેળા તે વખતે નવું કર્મ બંધાય તે પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂના કર્મ જે ઉદયમાં આવે છે તે પૂદગળ કર્મની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે. નવા કર્મ બન્યા, નવા કર્મ બંધાયા એ પણ સ્વતંત્રપણે એ પર્યાય પૂદગળની થઈ છે. જીવ રાગદ્વેષ રૂપે પરિણમે છે એ પણ સ્વયં પોતે પરિણમે છે, સ્વતંત્રપણે પરિણમે છે અને એ વખતે પેલા જૂના કર્મનો ઉદય છે એ એમાં નિમિત્ત છે. પણ એ નિમિત્ત અને જીવ બંને મળી અને જીવના રાગદ્વેષના પરિણામ કરે છે એમ નથી. જીવ પણ પોતાના રાગદ્વેષના પરિણામ કરે અને પેલા જૂના કર્મ પણ જીવના રાગદ્વેષના પરિણામને કરે એમ નથી. જીવના પરિણામ જુદા અને જળ કર્મ જે ઉદયમાં આવ્યું તેના પરિણામ પણ જુદા છે. જીવે રાગદ્વેષ સ્વતંત્રપણે પોતાથી કર્યો છે, કર્મને લઈને બિલકુલ નહીં. વિકારના પરિણામ જીવમાં થયા છે ને એ બધા પોતાના સટકારક રૂપે પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી, કર્મના ઉદયની કોઈ જરૂર નથી. એ સ્વતંત્ર રીતે થાય છે અને એના સટકારકો એના પોતાના છે અને એ પરિણામ જીવને થાય છે. તો એ વખતે જીવની યોગ્યતા એવી છે, એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે અને એ બધું જે થાય છે તે ક્ષણિક છે. પણ થાય છે ક્યાં? એ જીવના પરિણામ રૂપે થાય છે, એ કંઈ જડના પરિણામ રૂપે નથી થતું. અજ્ઞાની એમ માને છે કે કર્મનો ઉદય રાગદ્વેષ કરાવે છે. અજ્ઞાની એમ માને છે કે આ કર્મનો ઉદય આવ્યો, અમને આ કર્મ નડે છે અને અત્યારે એ કર્મ ઉદયમાં પડ્યું છે એટલે અમને આ રાગ દ્વેષ થાય છે, એટલે અમને ક્રોધ થાય છે. આ પ્રમાણે માનીને તે સ્વચ્છંદપણે વિષય કસાય સેવે છે. તેને અહીંયા કહે છે કે ભાઈ, કર્મનો ઉદય તને રાગદ્વેષ કરાવતો નથી, તું પોતે જ તે રૂપે પરિણમે છે. એ દોષ તારો પોતાનો છે પ્રભુ, તારો પોતાનો દોષ છે. તું એને કેમ આ કર્મના ઉદય સાથે સાંકળી લે છે? કર્મનો ઉદય તો આવવાનો હતો તો આવ્યો, મુનિઓને પણ એવા ઉદય આવે છે, પણ એમને ક્યાં એવા પરિણામ થાય છે અને તને કેમ થાય છે? એ તારો દોષ છે, તારી અજાગૃતિ છે, તારી એમાં ઊંઘ છે, તું ઊંઘે છે. તું જાગૃત થા, એ પરિણામ તને થઈ રહ્યા છે તો એમાં તારી અજાગૃતિ છે, તારો પ્રમાદ છે, તારું અજ્ઞાન છે, તારું મિથ્યાત્વ છે, તારો ઊંધો પુરુષાર્થ છે, એટલે તને એવા પરિણામ થઈ રહ્યા છે. બાકી તને પરિણામ સુકરા થવા જોઈએ, એવા પરિણામ તને ન થવા જોઈએ. આમાં તાત્પર્ય આ સમજવાનું છે કે કર્મનો ઉદય તો આવે, અને કર્મનો ઉદય આવે એ કંઈ તને રાગદ્વેષ કરાવે છે? નથી કરાવતો તો તું શુકરા રાગદ્વેષના ભાવે પરિણમે છે, કેમ કે તારું લક્ષ આત્મા તરફ થયું જ નથી, તને પોતાના સ્વરૂપનો ખ્યાલ નથી, તું તારા શુદ્ધ સ્વરૂપને જાણતો નથી, તું દિશાશૂન્ય છો, તને ભાન નથી કે તું કોણ છો, એટલે તું જે છો એને નહીં જાણતો થકો, તું ગમે તેવા ભાવે પરિણમે છે. તું જે છો એને જો જાણતો હોત તો તું તારા સ્વભાવ ભાવે પરિણમન કરતો હોત, અને સ્વભાવ ભાવે જો પરિણમન કરતો હોત તો તને એવા રાગદ્વેષના ભાવ થાત જ નહીં, ભલે ને ગમે તેવા કર્મના ઉદય આવ્યા હોત તો શું થઈ ગયું? એટલે પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાન વડે તું પોતે જ રાગદ્વેષ રૂપે પરિણમે છે. ગુરુદેવે કરુણા કરીને ખૂબ સમજાવ્યું છે, ખૂબ સમજાવ્યું છે. પંચાસ્તી ગાયની ગાથા 62ની અંદર જે વાત આવે છે એ વારંવાર ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, આ જે વિકારી ભાવ થાય છે, વિકારી પરિણામ થાય છે, એ કર્મને લીધે નહીં, કર્મના ઉદયને કારણે નહીં, પણ જીવને પોતાને સ્વતંત્ર રીતે થાય છે. અને એની સામે કેટલાકોએ દલીલ કરી કે તો જો જીવને સ્વતંત્ર રીતે થતા હોય તો જીવનો સ્વભાવ થઈ જશે. ગુરુદેવે સમજાવ્યું કે ના, એ સ્વભાવ નથી, એ વખતની યોગ્યતા છે. અને એમાં એવી યોગ્યતા છે, એ વખતે એ જીવ પરનું લક્ષ કરે છે માટે એવા વિકારી ભાવ થાય છે. જો જીવ પરનું લક્ષ ન કરે અને સ્વ તરફ વળી જાય છે તો એને એવા પરિણામ નથી થતા. આ બહુ સ્પષ્ટ સમજાયું છે. અને ત્યાં જ આપણને શું પુરુષાર્થ કરવો એની દિશા પ્રાપ્ત થાય છે. બહુ સરસ વાત કરી છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 268 ઉપર નીચે કે બે વાત સિદ્ધ કરી છે. એક, કે જ્યારે જીવ પોતામાં પોતાથી સ્વતંત્રપણે રાગદ્વેષ કરે છે તે સમયે નવા પુદ્ગળ કર્મરૂપે પરિણમે છે. તે કર્મરૂપ પરિણામને જીવના રાગદ્વેષ પરિણમાવે અને પુદ્ગળ પણ પરિણમાવે એમ નથી. એક વાત. એમાં આગળ પણ કહે છે કે જીવ અને પુદ્ગળ બંને મળીને પુદ્ગળના કર્મરૂપ પરિણામ થતા નથી, પણ એકલું પુદ્ગળ જ પોતે સ્વતંત્રપણે કર્મ પર્યાયપણે પરિણમે છે. આ વાત 237 અને 238માંથી લીધી છે. અને બીજી વાત અહીંયા જે લીધી 239-240માંથી જે લીધી છે એમાં અહીંયા કહે છે કે જ્યારે જીવ પોતે રાગદ્વેષના પરિણામ રૂપે પરિણમે છે ત્યારે જૂના પુદ્ગલિક કર્મનો ઉદય થતા તેમાં નિમિત્ત હોય છે, એ નિમિત્ત થાય છે. ત્યાં જીવ અને પુદ્ગલ કર્મ બંને મળીને જીવને રાગદ્વેષ રૂપે પરિણમ આવે છે એમ નથી. જીવ એકલો જ પોતે પોતાથી સ્વતંત્રપણે રાગદ્વેષ રૂપે પરિણમે છે. જૂના કર્મનો ઉદય તો ત્યારે નિમિત્ત માત્ર છે. એટલે આ ચારે ગાથાની વાત એક સાથે અહીંયા ગુરુદેવે આપણને સમજાવી દીધી છે. અહીંયા આ 139 અને 140ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી પાના નંબર 270 ઉપર આપણે ચોથા પેરેગ્રાફમાં લઈએ. જૂના કર્મનો ઉદય છે તે જળ પુદ્ગળની પર્યાય છે, જૂના કર્મનો ઉદય છે એટલે એ શું થાય? સીધી રીતે આપણી જાતને પ્રશ્ન પૂછીએ તો ખ્યાલ આવે કે એ પૂતગળની જ પર્યાય થાય. અને આત્મા જે રાગાદી વિકાર કરે છે તે ચૈતન્યની વિકારી પર્યાય છે. હવે જો કર્મનો ઉદય અને જીવ બંને મળીને જીવના રાગવેશના પરિણામ થાય છે એમ માનવામાં આવે તો જીવ અને પૂતગળ કર્મ બંનેને રાગવેશના પરિણામ આવી પડે. પણ એમ તો ત્યારે બને કે પૂતગળ પોતે જીવરૂપ થઈ જાય. પૂતગળ પોતે જીવરૂપ થઈ જાય તો થાય, પરંતુ પૂતગળ કદીએ જીવભાવને પામી શકતું નથી. તેથી કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે એ માન્યતા યથાર્થ નથી. જીવમાં એ કર્મનો ઉદય પહોંચતો જ નથી. જીવમાં એ કર્મના ઉદયો છે ખરેખર જોવા જઈએ તો એ પહોંચતા જ નથી, એ તો બહાર જ રહ્યા છે. આ જીવ પોતે સામેથી બહાર જઈ અને એની સાથે જોડાય છે. કર્મનો ઉદય આવ્યો છે એ જીવની અંદર કંઈ પહોંચતો નથી, પેસતો નથી, ઘૂસતો નથી. પણ આ જીવ પોતે ડાયો નહીં પણ દોઢ ડાયો થઈ અને પેલા કર્મના ઉદયના જે પરિણામ છે એની સાથે પોતે જોડાય છે, એટલે પેલા નિમિત્ત થાય છે અને એને રાગદ્વેષના ભાવ જીવને થાય છે. એ પેલા નિમિત્ત થયા એને કંઈ રાગદ્વેષના પરિણામ થતા નથી. તો આ રીતે આ ચારે ગાથાઓનો આપણે વિચાર કર્યો. આમાં ઘણી તાત્પર્યની વાત હતી, ઘણી સિદ્ધાંતની વાતો પણ આવી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે